એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડી સફર કરવાના છીએ જે ખરેખર હૃદયસ્પર્શી છે. આઈસી સ્પાર્ક્સ,
હા, ગ્વિન હાયમન રૂબિયો દ્વારા લખાયેલી, 1998માં આવેલી અને પછીથી ઓપરા બુક ક્લબમાં પસંદગી પામી એટલે ઘણી જાણીતી થઈ.
બરાબર. અને લેખિકા પોતે એમની શૈલી જેવી છે કે જે સમાજના હાંશિયામાં ધકેલાઈ ગયેલા લોકો છે, ખાસ કરીને અમેરિકાના દક્ષિણના એપેલેચિયન વિસ્તારના.
હા, એમના પાત્રો પ્રત્યે ખૂબ સહાનુભૂતિથી લખે છે. એકલતા, પોતાની ઓળખ શોધવી, સ્વીકૃતિ મળવી, આવા બધા વિષયો એમની કલમમાં કેન્દ્ર સ્થાને હોય છે.
અને આઈસી સ્પાર્ક્સ તો બિલ્ડિંગ રોમાન કહેવાય નહીં, એટલે કે એક પાત્રના વિકાસની ગાથા, બાળપણથી યુવાની સુધીની સફર.
બિલકુલ, એના સંઘર્ષો, એની ઉથલપાથલ, બધું જ.
તો આ વાર્તા આપણને લઈ જાય છે 1950-60ના દાયકામાં, પૂર્વીય કેન્ટકી, એકદમ અંતરિયાળ પહાડી વિસ્તાર.
એ સમય અને સ્થળની કલ્પના કરો. માનસિક સ્વાસ્થ્ય કે પછી આ ન્યુરોડાયવર્સિટી જેવી બાબતો, એની કોઈ સમજ જ નહીં.
એટલે જે કંઈ નોર્મલ ન લાગે એના પ્રત્યે સીધો ડર અને ધાર્મિક માન્યતાઓ પણ પાછી.
હા, એટલે ઘણીવાર તો સીધું શૈતાન કે ખરાબ શક્તિ જ દેખાય લોકોને. તો આજની ચર્ચામાં આપણે આ જ સમજવાનો પ્રયત્ન કરીશું. આખી વાર્તા, પાત્રોની લાગણીઓ, એમના સંઘર્ષો, ઊંડાણમાં ઉતરીશું.
ચોક્કસ. તો શરૂઆત ક્યાંથી થાય છે? આઈસીનું બાળપણ કેવું છે?
શરૂઆત તો ખરેખર બહુ સુંદર છે. કેન્ટેકીનું પોપ્યુલર હોલર નામનું નાનકડું ગામડું, ચારે તરફ પહાડો. ત્યાં 10 વર્ષની આઈસી રહે છે એના દાદા દાદી સાથે, માટાની અને પટાની.
અચ્છા, માતા પિતા નથી?
ના, એમના મૃત્યુ પછી દાદા દાદી જ એને ઉછેરે છે, એટલે એ જ એનું કુટુંબ. અને એમનો પ્રેમ એને ભરપૂર મળે છે. એનું બાળપણ પ્રકૃતિની વચ્ચે, આમ તો સુખ અને સલામતીમાં જ વીતે છે.
એકદમ શાંત, રમણીય ચિત્ર. પણ પછી કંઈક બદલાય છે?
હા, ત્યાં જ વળાંક આવે છે. 10 વર્ષની ઉંમરે અચાનક આઈસીના શરીરમાં વિચિત્ર ફેરફારો થવા લાગે છે. એને પોતાને પણ નથી સમજાતું કે આ શું થઈ રહ્યું છે.
કેવા ફેરફારો?
એમ કે અનિયંત્રિત શારીરિક હલનચલન, જાણે શરીરમાં વીજળીના ઝટકા લાગે, આંચકા આવે, ચહેરાના હાવભાવ એકદમ બદલાઈ જાય, આંખો પહોળી થઈ જાય, માથું ઝટકા ખાય. અને સૌથી વધુ તકલીફવાળું તો એ કે એના મોંમાંથી જાતે જ અવાજો નીકળવા માંડે. ક્યારેક ઘુરકવાનો અવાજ, ક્યારેક સિસકારા, ક્યારેક તો ભસવા જેવો અવાજ. અને આ બધું એના કાબુ બહાર.
બાપરે, 10 વર્ષની બાળકી માટે આ કેટલું ભયાવહ હશે. અહીંથી જ પેલો મુખ્ય સંઘર્ષ શરૂ થતો હશે, નહીં?
બરાબર. પોતાના જ શરીર પર કાબુ ન રહેવો, અને એ પણ એવા લક્ષણો જે સમાજ સમજી જ ન શકે. અહીં જ પેલો મુદ્દો આવે છે, સમાજની સામાન્યની વ્યાખ્યા કેટલી સંકુચિત હોય છે.
અને એ સમયમાં એ જગ્યાએ આનું કોઈ મેડિકલ નામ પણ નહીં હોય, તો લોકો શું સમજતા હશે?
એ જ તો, લોકો એને તોફાન સમજે, જાણી જોઈને કરતી હશે એમ માને, અથવા તો ગાંડ પણ. અને સૌથી ખરાબ એમ કે કોઈ ખરાબ શક્તિ, શૈતાનનો પ્રભાવ.
એટલે આઈસી માટે લડાઈ બે મોરચે હતી, એક અંદરની, પોતાના શરીર અને મન સાથેની, અને બીજી બહારની દુનિયા સાથે.
હા, એનો સંઘર્ષ દાયકાઓ સુધી ચાલે છે. ઘરમાં તો દાદા દાદી છે, મટાની અને પટાની, એમનો પ્રેમ તો અપાર છે, એકદમ બિનશરતી, એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે.
એમના વિશે થોડું વધારે કહો ને. મટાની અને પટાની કેવા છે એ લોકો?
મટાની એટલે દાદી, એ વધુ લાગણીશીલ છે, હૂંફ આપે છે, આઈસીને બચાવવા માટે હંમેશા તત્પર. જ્યારે પટાની, દાદા, એ થોડા શાંત, ઓછા બોલકા, પ્રકૃતિ સાથે વધુ જોડાયેલા લાગે. બંને આઈસીને ખૂબ પ્રેમ કરે છે, એની તકલીફ સમજી નથી શકતા, એમને ખબર નથી કે આ શું છે, પણ એમનો સ્વીકાર પૂરેપૂરો છે. અને આ પ્રેમ જ આઈસીને સાવ તૂટી જતા બચાવે છે.
પણ પ્રેમ પૂરતો નહોતો, કારણ કે બહારની દુનિયા અલગ હતી, ખાસ કરીને શાળા.
શાળા તો એના માટે નરક જેવી બની જાય છે. ચોથા ધોરણમાં જાય છે અને લક્ષણો વધારે દેખાવા લાગે છે, એટલે છોકરાઓ એની મજાક ઉડાવે, પેલી આંખો પહોળી થઈ જવાની ટીકને લીધે પોપાઈ કે,
અરે,
અને પેલા અવાજોને કારણે આઈસી ફ્રોગ આવા નામો પાડી દે. અને શિક્ષિકા છે મિસિસ ટિલ્ટન, એ તો બહુ જ કડક.
એ શું કરે છે?
એ આઈસીની ટિક્સને શરારત સમજે છે, એને સજા કરે, ક્લાસમાં છેક પાછળ એકલી બેસાડી દે. આ બધું બાળકના મન પર કેવી ઊંડી અસર કરે. આઈસી પોતાને જ ખરાબ માનવા લાગે છે.
આ બધું સાંભળીને જ લાગે છે કે એ કેટલી એકલી પડી ગઈ હશે. કોઈ તો હશે ને જેને એને થોડી હૂફ આપ્યો હોય.
હા, એક વ્યક્તિ છે, મિસ એમિલી. પહેલા એ ચોથા ધોરણમાં એની ટીચર હતી, પછી સ્કૂલ લાઇબ્રેરી સંભાળે છે. એ ખરેખર અલગ છે.
કેવી રીતે?
એ આઈસીના વિચિત્ર વર્તનની આરપાર જોઈ શકે છે. એ સમજે છે કે આ છોકરી બુદ્ધિશાળી છે પણ ડરેલી છે. એ આઈસીને પુસ્તકો તરફ વાળે છે.
અચ્છા.
લાઇબ્રેરી એના માટે એક સુરક્ષિત જગ્યા બની જાય છે. મિસ એમિલી કહે છે પણ છે એમ કે પુસ્તકો તારા સારા મિત્રો બની શકે આઈસી, એ ક્યારેય તારો ન્યાય નહીં કરે.
વાહ, આ બહુ મોટી વાત છે. પરિવાર સિવાય કોઈ એની યોગ્યતાને ઓળખે?
હા, મિસ એમિલીની દયા, એની સમજણ એ આઈસી માટે જાણે જીવાદોરી બની જાય છે.
પણ સમાજનો સામૂહિક ડર અને અસ્વીકાર તો ચાલુ જ રહ્યો છે ને. પેલી ભાષાની અસર પણ જુઓ, પોપાઈ, ફ્રોગ, આવા લેબલ કેટલું નુકસાન કરે.
બહુ જ. અને જેમ જેમ આઈસી મોટી થાય છે, કિશોરાવસ્થામાં આવે છે, તેમ તેમ આ દબાણ વધતું જાય છે. શરમ અને પોતાની જાત પ્રત્યેનો ધિક્કાર એટલો વધે છે કે લક્ષણો પણ વધુ ખરાબ થાય છે.
પછી શું થાય છે?
એક ઘટના બને છે જે બહુ આઘાતજનક છે. ચર્ચમાં એક રિવાઇવલ કાર્યક્રમ હોય છે, ત્યાં એની ટિક્સ જોઈને લોકો એવું માની લે છે કે એનામાં શેતાનનો વાસ છે.
ઓ ના.
અને એને જાહેરમાં અપમાનિત કરવામાં આવે છે. આનાથી આઈસી માનસિક રીતે ભાંગી પડે છે. એની હાલત એટલી બગડે છે કે બિચારા દાદા દાદી બીજો કોઈ રસ્તો ન દેખાતા ભારે હૈયે અને બ્લુગ્રાસ સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરાવે છે.
માનસિક સંસ્થામાં એ સમયની હોસ્પિટલો, એ તો બહુ ડરાવણી જગ્યાઓ છે.
હા, નવલકથાનો આ ભાગ વાંચવો બહુ અઘરો છે. એકદમ ઠંડુ, લાગણીહીન વાતાવરણ, ઉપેક્ષા. ત્યાં એને ખોટા નિદાન મળે છે, ભારે દવાઓ અપાય છે.
એ દવાઓની શું અસર થાય છે?
એ ભાવનાત્મક રીતે સાવ સુન્ન થઈ જાય છે. એને પોતાને જ લાગે છે કે હું સાચે જ પાગલ છું. પણ ત્યાં એક અણધાર્યો વળાંગ પણ આવે છે.
શું?
એ બીજા દર્દીઓ સાથે એક સંબંધ બાંધે છે, એવા લોકો જેમને પણ સમાજે અલગ ઠેરવી દીધા છે. કદાચ એટલે જ તેઓ એકબીજાની પીડા શબ્દો વિના સમજી શકે છે.
એક વિચિત્ર પ્રકારનો સમુદાય ત્યાં રચાય છે, જે બહારના નોર્મલ કહેવાતા સમાજ કરતાં વધુ સ્વીકાર આપે છે. આ તો કટાક્ષ જેવું છે.
બરાબર. એ દર્શાવે છે કે પેલો સામાન્ય સમાજ ખરેખર કેટલો ક્રૂર અને અસહિષ્ણુ હોઈ શકે છે. હોસ્પિટલમાંથી પાછા આવ્યા પછી શું થાય છે? સમાજ હવે એને સ્વીકારે છે?
ના, એટલું સહેલું નથી. દવાઓને લીધે લગભગ લાગણી વગરની થઈ ગઈ હોય છે, પણ પોપ્યુલર હોલરના લોકો હજુ એને શંકાથી જ જુએ છે. ફરીથી સમાજમાં ભળવું એના માટે બહુ જ પીડાદાયક છે.
પણ કદાચ કોઈ મિત્ર?
હા, અહીં એક મિત્ર બને છે, વિલ. એક છોકરો જેના ચહેરા પર જન્મથી જ મોટો લાલ ઢાક છે, એટલે એ પણ સમાજમાં અલગ ગણાય છે.
અચ્છા, એટલે બંનેનો અનુભવ સરખો. હા, બંનેને જાણે સમાજે બાકાત કરી દીધા છે. આ સમાન અનુભવ એમને નજીક લાવે છે. એકબીજાની ખામીમાં તેઓ પોતાની જાતને જોઈ શકે છે. એમની મિત્રતા ગાઢ બને છે.
આ મિત્રતા પછી કદાચ થોડી હકારાત્મકતા આવી હશે. કોઈ મોટો બદલાવ આવે છે?
હા, નિર્ણાયક બદલાવ ત્યારે આવે છે જ્યારે ગામમાં એક નવા ડોક્ટર આવે છે. એ થોડા જુદી વિચારસરણીવાળા જાણકાર છે. એ આઈસીના લક્ષણોને ધ્યાનથી તપાસે છે, એનો ઇતિહાસ જાણે છે,
અને
આખરે એ સાચું નિદાન કરે છે. ટુરેટ સિન્ડ્રોમ.
ટુરેટ સિન્ડ્રોમ એટલે કે એને એક નામ મળ્યું.
બરાબર. ડોક્ટર સમજાવે છે કે આ કોઈ પાગલપણું નથી, કોઈ શેતાની અસર નથી, કે એનો વાંક પણ નથી. આ તો એક ન્યુરોલોજિકલ સ્થિતિ છે, મગજની કાર્યપદ્ધતિ સાથે જોડાયેલી વાત છે.
આ ક્ષણ એના માટે કેવી રહી હશે? આપણે પેલી નામકરણની શક્તિની વાત કરી હતી. વર્ષોની અકળામણ, પેલું ખરાબ, પાગલનું લેબલ, એ બધામાંથી મુક્તિ.
એકદમ. એ પોતે જ વિચારે છે એમ કે ટુરેટ સિન્ડ્રોમ એક નામ, તે શૈતાન ન હતો, ગાંડ પણ ન હતો, તે એક નામ હતું જેને સમજી શકાય, અને તે નામમાં એક વિચિત્ર અને અચાનક શાંતિ હતી.
વાહ.
આ નિદાનથી એની ટિક્સ જતી નથી રહેતી, પણ પેલો જે અપરાધ ભાવ હતો મનમાં કે મારો જ વાક છે, હું જ ખરાબ છું, એમાંથી એને મુક્તિ મળે છે.
હા, એ બહુ મોટી રાહત હશે. એ પોતાની જાતને અલગ રીતે જોવાનું શરૂ કરી શકી હશે. અત્યારે આપણે આને ન્યુરોડાયવર્સિટી કહીએ છીએ, મગજની ભિન્નતા. પણ ત્યારે તો આ સમજણ નહોતી.
બિલકુલ નહોતી.
તો શું નિદાન પછી બધું સરળ થઈ ગયું? એણે પોતાની જાતને સ્વીકારી લીધી?
ના, એટલું જલ્દી નહીં. સ્વસ્વીકૃતિનો રસ્તો લાંબો અને મુશ્કેલ છે. વર્ષોના જે ઘા વાગ્યા છે, જે શરમ અનુભવી છે, એ ક્યાં જાય? પણ હવે એની પાસે સમજ છે, જ્ઞાન છે,
એટલે એ ધીમે ધીમે પ્રયત્ન કરે છે.
હા, પેલી જે એની ઓળખ વહેંચાઈ ગઈ હતી, સારી આઈસી અને રાક્ષસી ટિક્સવાળી આઈસી, એને બદલે હવે પોતાની જાતને એક સંપૂર્ણ વ્યક્તિ તરીકે જોવાનો, સ્વીકારવાનો પ્રયત્ન કરે છે, એની બધી જ જટિલતાઓ સાથે.
આ જે આંતરિક સંઘર્ષ છે, પોતાની જાતને સ્વીકારવાનો પ્રયાસ, લેખિકાએ એને કેવી રીતે બતાવ્યું છે? એમની લખવાની શૈલી કેવી છે?
લેખિકાની શૈલી ખરેખર અદ્ભુત છે. આખી વાર્તા પહેલા પુરુષમાં, એટલે કે આઈસીના પોતાના શબ્દોમાં કહેવાય છે.
એટલે આપણે સીધા એના મનમાં જોઈએ એવું લાગે.
બરાબર. આપણે એની મૂંઝવણ, એનો ડર, એની શરમ બધું સીધું અનુભવીએ છીએ. ભાષા ખૂબ કાવ્યાત્મક છે, ભાવવાહી છે, એમાં પેલી એપાલેશન બોલીની અસર પણ દેખાય. અને જે રીતે પ્રકૃતિનું વર્ણન કર્યું છે, પહાડો, જંગલો, જે આઈસી માટે હંમેશા શાંતિની જગ્યા રહ્યા છે, એટલી જ તીવ્રતાથી પેલી હોસ્પિટલની ઠંડી દબાવી દેતી વાસ્તવિકતા પણ બતાવી છે.
અને પેલી ટિક્સનું વર્ણન
એ પણ બહુ અસરકારક રીતે, જાણે વીજળીના ઝટકા લાગતા હોય એવા રૂપકો વાપર્યા છે. પોતાના શરીર પર કાબૂ ન હોવાનો જે ભયાવહ અનુભવ છે, એ વાચક સુધી પહોંચે છે.
નવલકથામાં પ્રતીકોનો ઉપયોગ પણ થયો હશે ને?
હા, ચોક્કસ. પ્રકૃતિ તો સૌથી મોટું પ્રતીક છે. એ શુદ્ધતા, સ્વીકૃતિ, શાંતિ દર્શાવે છે. જ્યાં કોઈ એનો ન્યાય નથી કરતું, એ પેલી સમાજની ક્રૂરતાથી સાવ વિપરીત છે.
બરાબર. બીજું કંઈ?
પછી પક્ષીઓ અને એના પોતાના અવાજો. પેલું ઘૂરકવું એના માટે શરમજનક છે, પણ પક્ષીઓ તો મુક્ત છે, એમના અવાજ કુદરતી છે. આ એના પોતાના અવાજ સાથેના સંઘર્ષનું પ્રતીક છે.
અને પેલી આંખોવાળી ટીક, પોપાય નામ પડ્યું હતું.
હા, આંખો. એની મુખ્ય ટીક આંખો જોવાનું કામ કરે, ધારણા બાંધવાનું કામ કરે. શારીરિક રીતે એની આંખો એને દગો દે છે, પણ એની આંતરિક દૃષ્ટિ, એની સમજ, એની બુદ્ધિ, એ તો તીક્ષ્ણ છે. લોકો એને કેવી રીતે જુએ છે અને એ ખરેખર કોણ છે, એની વચ્ચેનો તફાવત અહીં દેખાય.
તો અંતમાં શું થાય છે? આઈસીનું શું થાય છે? શું એને સંપૂર્ણ સ્વીકૃતિ મળે છે?
જુઓ, અંત કોઈ જાદુઈ નથી. એવું નથી કે બધું એકદમ સરખું થઈ જાય છે. અને એ જ આ નવલકથાની તાકાત છે, એની વાસ્તવિકતા છે.
એટલે
આઈસી મિસ એમિલીની મદદથી હાઈસ્કૂલ પૂરી કરે છે. હવે એ યુવાન છે, ભવિષ્ય તરફ જોઈ રહી છે. ટિક્સ કદાચ પૂરી ગઈ નથી, જૂના ઘા પણ છે, પણ એ હારી નથી, એ બચી ગઈ છે.
એણે પોતાની જાતને સ્વીકારી લીધી છે.
હા, એણે પોતાની જાતને સમજવાનું અને સ્વીકારવાનું શીખી લીધું છે. એટલે અંતમાં એક શાંત પણ મક્કમ જીતનો અહેસાસ થાય છે, આશાનો, ટકી રહેવાની શક્તિનો અને આત્મસમજણનો. એ ભૂતકાળથી ભાગતી નથી, પણ એનાથી બંધાયેલી પણ નથી.
આ સાંભળીને જ લાગે છે કે આ પુસ્તક વાચક પર બહુ ઊંડી છાપ છોડતું હશે. ખાલી એક છોકરીની વાર્તા નથી આ.
ના, બિલકુલ નહીં. એ માનવ ભાવનાની અદમ્યતાની વાત છે. કરુણા અને સમજણની જરૂરિયાત પર ભાર મૂકે છે.
આઈસીની જે પીડા છે, એની એકલતા, એ એટલી નજીકથી અનુભવાય છે કે ખરેખર હચમચી જવાય.
હા, અને એનાથી ઊંડી સહાનુભૂતિ જાગે છે. આપણને યાદ અપાવે છે કે જેને આપણે અલગ ગણીએ છીએ, એમની અંદર પણ કેટલી સંવેદનાઓ, કેટલા સંઘર્ષો હોય છે.
કાયમી છાપશું રહી જાય છે.
એ જ કે ગમે તેટલું અઘરું હોય, માણસમાં ટકી રહેવાની અને પ્રેમ કરવાની ગજબની શક્તિ છે. અને બીજું, પૂર્વગ્રહ કેટલું નુકસાન કરી શકે છે અને સામે પક્ષે દયા અને સ્વીકૃતિમાં કેટલી તાકાત છે, એ પણ સમજાય છે.
ખરેખર આ વાર્તા આપણને એ શીખવે છે કે જે આપણે નથી સમજી શકતા, એના પ્રત્યે સહાનુભૂતિ અને ધીરજ રાખવી કેટલી જરૂરી છે.
અને આપણી પોતાની ઓળખ જેવી પણ છે, બધી જ જટિલતાઓ સાથે, એને સ્વીકારીને જીવવાની હિંમત કેળવવી કેટલી મહત્વની છે, ભલે દુનિયા તરતના સ્વીકારે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.